एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार विश्वनी श्रेष्ठ कृतिओनो सार हवे आपणी भाषामां आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे।
नमस्कार अने ग्रंथसारमां आपनुं स्वागत छे। आजे आपणे एक एवी नवलकथानी वात करीशुं जेणे एम कही शकाय कि आधुनिक साहित्य पर एक अमीर छाप छोड़ी छे, हारुकी मुराकामीनी द विंड अप बर्ड क्रॉनिकल।
हाँ, मुराकामी जापानी लेखक छे, पण एमनुं काम एवुं छे कि पूर्व अने पश्चिम बन्नेनी संवेदनाओ एमां भळेली लागे।
बराबर, એમની શૈલી પણ સાવ અનોખી, એટલે વાસ્તવિક દુનિયાની વાત કરતા હોય ને એમાં જ સપના જેવું કંઈક અતાર્કિક લાગતું હોય એવું વણી લે, અને પેલો જેઝ મ્યુઝિકનો ને પશ્ચિમી કલ્ચરનો પ્રભાવ તો દેખાય જ
ચોક્કસ। અને ધ વિન્ડ અપ બર્ડ ક્રોનિકલ, જેનું મૂળ જાપાની નામ નેજીમા કી દોરી કુરોનિકરુ છે, એક 1994-95માં આવેલી મુરાકામીની સૌથી મહત્વની કૃતિઓમાંની એક ગણાય છે। આ ખાલી વાર્તા નથી, એમાં રહસ્ય છે, ઇતિહાસ છે, અસ્તિત્વના પ્રશ્નો છે, બધું એકદમ ગૂંથાયેલું છે।
તો આજે આપણે પણ એ પ્રયત્ન કરીશું, ખાલી વાર્તા નહીં પણ એના પાત્રોની જે સફર છે, એમાં જે પ્રતીકો છે, જે ઊંડી વાતો મુરાકામી કહેવા માંગે છે એને સમજવાનો।
બરાબર, અને એ સમજવા માટે એનો સમયગાળો પણ જોવો પડે, યુદ્ધ પછીનું જાપાન।
હા, એ મહત્વનું છે। દેશ હજી જૂના ઘા રૂજવી રહ્યો છે, અને આધુનિક જીવનની એકલતા, પોતાની ઓળખ શોધવાની મથામણ, આ બધું વધારે ઘેરું બની રહ્યું છે એ સમયમાં। મુરાકામી આ મોટી વાતને એક સામાન્ય માણસના અનુભવ સાથે જોડે છે।
અને શરૂઆત તો જુઓ કેટલી સામાન્ય, આપણો મુખ્ય પાત્ર ટોરુ ઓકાડા ટોકિયોના એક શાંત વિસ્તારમાં રહે છે, હમણાં જ નોકરી છોડી છે, ઉંમર લગભગ 30 વર્ષ। એની પત્ની છે કુમિકો, બધું આમ તો બરાબર ચાલે છે, પણ પછી એક દિવસ બે એવી ઘટના બને છે જે એની આ સામાન્ય જિંદગીમાં જાણે તિરાડ પાડે છે।
કઈ બે ઘટનાઓ? મને થોડું યાદ છે, એક પેલો ફોન કોલ।
હા, એક તો એક અજાણી સ્ત્રીનો ફોન આવે છે, અને ફોન પરની વાત એ થોડી વિચિત્ર, રહસ્યમય અને સેક્સ્યુઅલ ઇશારા કરતી હોય એવી છે।
ઓકે, અને બીજું?
બીજું એમની પાડેલી બિલાડી નોબોરુ વાટાયા, જે કુમિકોનો ભાઈ છે, એના નામ પરથી પાડેલી બિલાડી, એ અચાનક ગાયબ થઈ જાય છે।
અચ્છા, આમ તો નાની વાત લાગે, બિલાડી ખોવાઈ જાય।
હા, પણ આ નાની ઘટનાઓ જ ટોરુના જીવનમાં અસાધારણ બનાવોની એક આખી શૃંખલા શરૂ કરે છે, જાણે વાસ્તવિકતાની જે પાતળી દિવાલ હતી એમાં ક્યાંક બાકોરો પડી ગયો હોય।
આ મુરાકામીની ખાસિયત છે ને, સાવ સામાન્યમાંથી અસામાન્ય તરફ લઈ જાય। અને ટોરુ પોતે શરૂઆતમાં કેવો છે? થોડો આમ પેસિવ, નિષ્ક્રિય જેવો?
બિલકુલ, એ જાણે જીવનનો પ્રવાહ જે બાજુ લઈ જાય એ બાજુ બસ ખેંચાયા કરતો હોય એવો લાગે છે શરૂઆતમાં। મુરાકામીના ઘણા નાયકોમાં આ લક્ષણ જોવા મળે છે।
તો આ નિષ્ક્રિયતામાંથી એની સફર ક્યારે શરૂ થાય છે? મોટો ધક્કો ક્યારે લાગે છે?
મોટો ધક્કો ત્યારે લાગે છે જ્યારે બિલાડી પછી એની પત્ની કુમિકો પણ ગાયબ થઈ જાય છે। એક ચિઠ્ઠી મૂકીને જાય છે, એકદમ લાગણી વગરની, જેમાં લખ્યું છે કે બીજા કોઈ સાથે જતી રહી છે અને ટોરુએ એને શોધવી નહીં।
પણ આ વાત ટોરુના ગળે ઉતરે ખરી?
ના, બિલકુલ નહીં, એને લાગે છે કે કંઈ બીજું જ છે। અને પછી કુમિકોનો ભાઈ પેલો નોબોરુ વટાયા, જે ટોરુને જરાય ગમતો નથી, એકદમ પ્રભાવશાળી અને કંઈક અંશે બનાવટી લાગે એવો માણસ,
હા,
એ ઠંડકથી ફોન કરીને છૂટાછેડાની વાત કરે છે। અહીંથી ટોરુની ખરી શોધ શરૂ થાય છે, ખાલી કુમિકોની નહીં પણ કદાચ પોતાના અસ્તિત્વના અર્થની પણ।
અને આ શોધમાં એ બીજા ઘણા વિચિત્ર પણ મહત્વના પાત્રોને મળે છે।
હાસ્તો, એક તો છે મે કાસાહારા, ટીનેજર છોકરી છે, બાજુના ઘરમાં રહેતી હોય છે, મૃત્યુ વિશે એની ફિલોસોફી સાવ અનોખી છે, ટોરુ માટે એ જાણે વાસ્તવિક દુનિયાનો એક અવાજ બની રહે છે પણ પોતાની રીતે।
અને પેલી રહસ્યમય બહેનો?
હા, માલ્ટા કાનો અને ક્રેટા કાનો। માલ્ટા કાનો જાણે પાણી અને ચેતનાના પ્રવાહ સાથે કામ કરતી હોય એવી મીડિયમ છે, અને એની બહેન ક્રેટા કાનો એનામાં જાણે કોઈ ઊંડી, શું કહીએ, અપવિત્રતા કે મેલ ભરાઈ ગયો હોય એવું લાગે। આ બધા પાત્રો ટોરુની દુનિયાને વધુ ને વધુ જટિલ અને પરાવાસ્તવિક બનાવતા જાય છે।
પરાવાસ્તવિક એટલે શું? અહીં સમજી, આ બધાની વચ્ચે એક બીજું બહુ મહત્વનું પાત્ર આવે છે ને, લેફ્ટનન્ટ મામિયા, એમની શું ભૂમિકા છે આખી વાર્તામાં?
લેફ્ટનન્ટ મામિયા એક વૃદ્ધ ભૂતપૂર્વ સૈનિક એ ટોરુને મળે છે અને બીજા વિશ્વયુદ્ધના પોતાના અનુભવો કહે છે, ખાસ કરીને મંચુરિયા મંગોલિયા સરહદ પર થયેલી પેલી નોમોનહાનની ઘટના.
ઓહ, એ તો ભયાનક લડાઈ હતી.
હા, અને મામિયા જે કહે છે એ ખાલી યુદ્ધની ક્રૂરતા નથી, એ એમના અંગત અનુભવો છે. કેવી રીતે એમને એક સૂકા કૂવામાં ફેંકી દેવામાં આવ્યા હતા, કેવી રીતે એમણે પોતાના સાથી ઓફિસરને જીવતો ચામડી ઉતારતા જોયો, આ બધું ખૂબ ભયાવહ છે.
એટલે આ અંગત પીણા અને ઇતિહાસનો જે મોટો આઘાત છે એ બંને અહીં જોડાય છે.
બરાબર. મામિયાની વાર્તા એ બતાવે છે કે ઇતિહાસના જે ઘા રૂઝાયા નથી, જે યાદો દબાવી દેવાય છે, એ વર્તમાન પર કેવી અસર કરે છે. ટોરુની પત્નીની શોધ હવે ખાલી અંગત નથી રહેતી, એ જાણે ઇતિહાસના મોટા વણ ઉકેલ્યા રહસ્યો સાથે જોડાઈ જાય છે.
અને આ બધાના કેન્દ્રમાં પેલો નોબુરુ વાટાયા હોય એવું લાગે છે. એ કેવો માણસ છે? કોઈ સામાન્ય વિલન તો નથી લાગતો.
ના, બિલકુલ નહીં. મુરાકામી એને જાણે અમૂર્ત અનિષ્ટ તરીકે રજૂ કરે છે. એબસ્ટ્રેક્ટ ઇવિલ
એટલે
એવું અનિષ્ટ જેનો કોઈ ચહેરો ના હોય, કોઈ સ્પષ્ટ કારણ ન હોય, પણ એ સમાજમાં ફેલાયેલી ભ્રષ્ટતા, સત્તાની લાલચ અને અંદરના ખાલીપાનું પ્રતીક બની જાય. નોબુરુ વાટાયા દેખાવમાં સફળ છે, પ્રભાવશાળી છે, રાજકારણમાં આગળ વધી રહ્યો છે, પણ અંદરથી એ ખોખલો છે અને એની શક્તિ જાણે બીજાના શોષણ પર, બીજાને અપવિત્ર કરવા પર ટકેલી છે.
અને કુમિકોનું ગાયબ થવું પણ એની સાથે જોડાયેલું છે.
હા, એવો સ્પષ્ટ સંકેત છે. કુમિકો પણ જાણે એના ભાઈની આ દુષ્ટતાનો, આ અપવિત્રતાનો ભોગ બની છે.
આટલી જટિલ પરિસ્થિતિ છે તો ટોરુ શું કરે છે? એ કેવી રીતે સામનો કરે છે આ બધાનો?
ટોરુ એ વધારે પોતાની અંદર ઉતરે છે. પડોશમાં એક ઘર ખાલી પડ્યું હોય છે, એના વાડામાં એક સૂકો કૂવો હોય છે બંધ, એ કૂવો શોધે છે.
લેફ્ટનન્ટ મામિયાની વાત પરથી પ્રેરણા લઈને.
હા, અને એ કૂવામાં ઉતરવાનું શરૂ કરે છે. રોજ થોડો સમય ત્યાં ગાળે છે. આ કૂવો એના માટે ખાલી જગ્યા નથી, એ એક પ્રતીક બની જાય છે, પોતાના મનના ઊંડાણમાં ઉતરવાનું, પોતાના ડરનો સામનો કરવાનું, ધ્યાન કરવાનું સ્થળ.
જાણે કોઈ બીજા જિઝમેરામાં, બીજા ડાયમેન્શનમાં જવાનો રસ્તો હોય એમ.
કંઈક એવું જ. કૂવામાં એ લાંબો સમય વિતાવે છે અને પછી એક દિવસ એને એક વિચિત્ર અનુભવ થાય છે. જાણે એ કૂવાની દિવાલમાંથી પસાર થઈને એક અંધારા હોટેલના રૂમ જેવી જગ્યાએ પહોંચી જાય છે.
ઓહ.
અને ત્યાં એને પેલી સ્ત્રી મળે છે જેણે શરૂઆતમાં ફોન કરેલો.
અચ્છા.
અને જ્યારે એ આ અનુભવ પછી કૂવામાંથી બહાર આવે છે, ત્યારે એના જમણા ગાલ પર એક વાદળી કાળો ડાઘ ઉપસી આવે છે.
વાદળી કાળો ડાઘ ઈશાનું પ્રતીક છે.
એ ખાલી નિશાન નથી, એ એના બદલાવનું પ્રતીક છે, એના આંતરિક પરિવર્તનનું, જાણે પેલી બીજી વાસ્તવિકતા સાથે એનું કનેક્શન જોડાઈ ગયું હોય અને કદાચ એનામાં કોઈ નવી શક્તિ આવી હોય એનું પણ.
તો આ પરિવર્તન એના પાત્રને બદલે છે, પેલી નિષ્ક્રિયતા હવે જાય છે.
હા, ચોક્કસપણે. ટોરુ હવે ખાલી સંજોગોનો શિકાર નથી રહ્યો, એ સક્રિય બને છે, સત્ય શોધવા માટે, કુમિકોને સમજવા માટે, નોબુરુ વાટાયાનો સામનો કરવા માટે એ પ્રયત્ન કરે છે. કૂવો અને પેલો ડાઘ એને બદલી નાખે છે. હજી એ મૂંઝવણમાં છે, પણ હવે એનામાં એક પ્રકારનું નિશ્ચય દેખાય છે.
અને કુમિકોનું શું? એ તો ગેરહાજર છે, પણ એની અસર તો રહેતી જ હશે.
બહુ મોટી અસર. એની ગેરહાજરી જાણે એની હાજરી બની જાય છે અને ધીમે ધીમે સમજાય છે કે એ ખાલી ભાગી નથી ગઈ, એ પણ પોતાના ભાઈના પ્રભાવ સામે લડી રહી છે અને કદાચ ટોરુને બચાવવા માટે જે દૂર થઈ છે. એ ખાલી ભોગ બનેલી સ્ત્રી નથી, એનો પોતાનો સંઘર્ષ છે.
અને પેલી છોકરી મેકાસહારા, એનું શું મહત્વ છે આ બધામાં?
મેકાસહારા એ જાણે આ બધી વિચિત્રતાની વચ્ચે એક સ્થિર બિંદુ જેવી છે. એની વાતો ભલે થોડી અજીબ લાગે, પણ એમાં એક કાચી ઈમાનદારી છે. એ મૃત્યુ વિશે, જીવન વિશે જે રીતે વાત કરે છે, એ ટોરુને અણધારી રીતે ધરપત આપે છે. એ યાદ અપાવે છે કે આ અર્તાર્કિક દુનિયામાં પણ માણસાઈ, સંબંધો, સમજણ શક્ય છે.
આખી નવલકથામાં પ્રતીકો તો ઘણા છે. આપણે કૂવાની વાત કરી, પેલો વિન્ડ અપ બર્ડનો અવાજ આવે છે વારે વારે, પાણી, પેલો ડાઘ, આ બધાનો શું અર્થ કાઢી શકાય?
હા, પ્રતીકો બહુ મહત્વના છે. કૂવો, જેમ આપણે કહ્યું, એ અંદર ઉતરવાની જગ્યા છે અવચેતન મન, યાદો, ઇતિહાસના ઊંડાણનું પ્રતીક. પેલું વિન્ડ અપ બર્ડ, જેનો યાંત્રિક કર્કશ અવાજ આવે છે, એ કદાચ ભાગ્યનું ચક્કર ફરતું હોય એનો સંકેત છે. જીવનમાં આવતા અણધાયા વળાંકો અથવા દુનિયામાં જે દુઃખ ભરેલું છે એનો અવાજ કદાચ.
અને પાણી, માલ્ટાકાનો પાણી સાથે જોડાયેલી છે, કૂવો સૂકો છે.
બરાબર. પાણી અહીં ચેતના, સ્મૃતિ, જીવનના પ્રવાહનું પ્રતીક છે, અને સૂકાપણું એની ગેરહાજરી, સ્થગિતતા દર્શાવે છે. અને પેલો વાદળી ડાઘ એ રૂપાંતરણનું, પીડાનું, પણ સાથે સાથે પેલી બીજી દુનિયા સાથેના જોડાણનું નિશાન છે. મુરાકામી આ પ્રતીકોથી ઘણું કહે છે, શબ્દો વગર પણ.
કથા આગળ વધે છે. પછીના ભાગમાં શું થાય છે? ટોરુની સફર ક્યાં પહોંચે છે?
અને એના મૂખ પુત્ર સિનેમિનને મળે છે. નટમેગ એક શ્રીમંત, ખૂબ સ્ટાઇલિશ સ્ત્રી છે, અને એ ટોરુના ગાલ પરનો ડાઘ જોઈને માને છે કે એનામાં કોઈ ખાસ હીલિંગ, એટલે કે બીજાને સારું કરવાની શક્તિ છે.
અચ્છા.
હા. અને એ ટોરુને એક વિચિત્ર કામ સોંપે છે, એવી શ્રીમંત સ્ત્રીઓ પાસે જવાનું જેઓ અંદરથી કોઈક મેલ કે ખાલી પાથી પીડાતી હોય. ટોરુએ ખાલી એમના પર હાથ મૂકવાનો
અને એનાથી એમને સારું થાય છે.
હા, એવું બતાવાયું છે. જાણે ટોરુનો પેલો બીજી દુનિયા સાથેનો સંપર્ક એમને રાહત આપે છે. આ કામથી ટોરુને પૈસા મળે છે અને એક નવો હેતુ પણ. એ હવે હીલર બને છે.
એટલે એનું આંતરિક પરિવર્તન હવે બહારની દુનિયામાં પણ દેખાય છે.
હા.
પણ પેલા નોબુરુ વાટાયા સામેનો સંઘર્ષ,
એનું શું થાય છે?
ટોરુ સમજી જાય છે કે નોબુરુ વાટાયાનો સામનો સીધી રીતે આ ભૌતિક દુનિયામાં કરવો લગભગ અશક્ય છે, કારણ કે અહીં એ બહુ શક્તિશાળી છે. એટલે છેલ્લી વાર કૂવામાં ઉતરે છે.
પેલી હોટેલ રૂમ જેવી જગ્યાએ પહોંચવા. હા, પેલી પરાભૌતિક, મેટાફિઝિકલ જગ્યાએ, એટલે કે ભૌતિક જગતથી પરે, વિચારના સ્તરે. પણ આ વખતે એની પાસે એક બેઝબોલ બેટ છે.
બેઝબોલ બેટ? એ શા માટે?
એ જાણે સીધી કાર્યવાહીનું, એક્શનનું પ્રતીક છે. એ પેલી બીજી દુનિયામાં નોબુરુ વાટાયાનો સામનો કરે છે અને એના પર બેટથી પ્રહાર કરે છે.
અને એની અસર અહીં વાસ્તવિક દુનિયામાં થાય છે?
હા, એ જ સમયે વાસ્તવિક દુનિયામાં નોબુરુ વાટાયાને સ્ટ્રોક આવે છે અને એ કોમામાં સરી પડે છે. જાણે એક દુનિયાના કર્મની અસર બીજી દુનિયામાં થઈ.
ગજબ. પણ પછી ટોરુનું શું? એ તો કૂવામાં છે.
હા, એ મુકાબલા પછી ટોરુ કૂવામાં ફસાઈ જાય છે, પણ અંતે પેલો મૂક છોકરો સિનેમન એને બચાવી લે છે.
તો અંતે બધું બરાબર થઈ લે છે, ટોરુ અને કુમિકો ફરી મળે છે.
ટોરુ બચી જાય છે, પણ એ હવે પહેલા જેવો નથી રહ્યો. એ બદલાઈ ગયો છે. એને સિનેમન મારફતે કુમિકોનો છેલ્લો સંદેશ મળે છે, ઈમેલથી.
શું લખે છે કુમિકો?
કુમિકો લખે છે કે તેણે નોબુરુ વાટાયાને મારી નાખ્યો છે. એના શરીરને નહીં, પણ એના એ દુષ્ટ અંશને જે એની અંદર હતો, પેલી અપવિત્રતાને. એ કહે છે કે એ હવે મુક્ત છે, પણ જે થયું એ પછી એ ટોરુ પાસે પાછી ના આવી શકે. એ ટોરુને કહે છે કે એને યાદ રાખે.
એટલે અંત થોડો અધૂરો, ખુલ્લો રહે છે.
હા. નવલકથાના અંતે ટોરુ એકલો છે, સવારના અજવાળામાં બેઠો છે. એણે ઘણું ગુમાવ્યું છે, કુમિકો, એની જૂની જિંદગી, પણ એણે કંઈક મેળવ્યું પણ છે. પોતાની જાતની એક નવી સમજ, મુક્તિનો અહેસાસ, ભલે થોડો દર્દ સાથે આવતો હોય.
આખી કથામાંથી પસાર થયા પછી કઈ મુખ્ય થીમ્સ લાગે છે તમને? એક તો ઓળખની શોધ, એ તો સ્પષ્ટ છે.
હા, ટોરુની પોતાની જાતને શોધવાની યાત્રા તો કેન્દ્રમાં જ છે જ. નિષ્ક્રિયતામાંથી સક્રિયતા તરફ જવાની, પણ સાથે સાથે પેલી વાસ્તવિકતાની તરલતા, જેને મુરાકામી મેજિકલ રિયાલિઝમથી બતાવે છે.
એટલે કે રોજિંદા જીવનમાં જ પેલી અતાર્કિક, સ્વપ્ન જેવી ઘટનાઓનું ભળી જવું.
બરાબર. જે આપણને વિચારતા કરી મૂકે કે ખરેખર વાસ્તવિક શું છે, આપણી આસપાસની દુનિયા કેટલી નક્કર છે.
અને પેલું ઇતિહાસનો ભાર, લેફ્ટનન્ટ મામિયાની વાતો ભૂલાય એમ નથી, ભૂતકાળ ક્યારેય પૂરું થતો નથી.
બિલકુલ. ખાસ કરીને એવો ભૂતકાળ જે દબાવી દેવાયો હોય, જેના વિશે વાત ના થતી હોય, હિંસક ભૂતકાળ. મુરાકામી જાણે કહે છે કે જાપાનનો જે યુદ્ધનો ઇતિહાસ છે, એની જે પીડા છે, એ આજની સમસ્યાઓ સાથે જોડાયેલી છે. નોબુરુ વાટાયા જેવા પાત્રો એ જ ઐતિહાસિક અંધકારનું આધુનિક રૂપ છે.
અને એકલતા, આધુનિક જીવનની એકલતા અને છતાં કનેક્શન માટેની, જોડાણ માટેની તડપ.
હા, એ પણ બહુ મહત્વની થીમ છે. બધા પાત્રો આમ જુઓ તો એકલા છે, પણ એમની વચ્ચે અણધાર્યા, ક્યારેક વિચિત્ર લાગે એવા પણ ઊંડા સંબંધો બને છે. મેકા સહારા, માલતા ક્રેટા કાનો, નટમેક સિનેમન, આ સંબંધો જ એમને ટકાવી રાખે છે.
અને પેલો ભાગ્ય વિરુદ્ધ સ્વતંત્ર ઈચ્છાનો પ્રશ્ન, આપણે બસ તણાયા કરીએ છીએ કે આપણો રસ્તો બનાવી શકીએ.
મુરાકામી કોઈ સીધો જવાબ નથી આપતા, પણ એવું સૂચવે છે કે જીવનમાં એક અદૃશ્ય પ્રવાહ છે, ફ્લો. પણ મહત્વનું એ છે કે આપણે એ પ્રવાહને ઓળખીએ અને એમાં ખાલી તણાઈ જવાને બદલે સક્રિય રીતે આપણો માર્ગ કાઢવાનો પ્રયત્ન કરીએ. ટોરુનું કૂવામાં ઉતરવું એ આ સક્રિયતા જ છે.
પેલું વિન્ડબર્ડનો અવાજ કદાચ એ જ પ્રવાહના બદલાવનો સંકેત આપતો હશે.
કદાચ, એ શક્ય છે.
મુરાકામીની લખવાની શૈલી પણ ખૂબ ખાસ છે. પહેલો પુરુષ કથન, એટલે કે ટોરુ પોતે જ વાત કરે છે, એનાથી વાચક સીધો એની દુનિયામાં ખેંચાઈ જાય.
હા, એમની શૈલી એકદમ શાંત, બધું જોયા કરતી, અવલોકન કરતી હોય એવી લાગે, પણ એમાં ઊંડાણ બહુ હોય છે. વાક્યો સરળ લાગે, પણ એની અસર ગજબ હોય. અને વાર્તાની રચના પણ જુઓ, એક મુખ્ય વાર્તા ચાલે છે અને એની અંદર મામ્યાની, નટમેગની બીજી લાંબી વાર્તાઓ ગૂંથેલી છે.
હા, એ વાર્તામાં વાર્તાવાળી રીત
જે મુખ્ય થીમને વધારે સ્પષ્ટ કરે છે, અને પેલું વાસ્તવિકતા અને અતાર્કિકતાનું મિશ્રણ એ આખો અનુભવ એવો બનાવે છે જાણે આપણે કોઈ લાંબા, ઊંડા, જટિલ સ્વપ્નમાંથી પસાર થઈ રહ્યા હોઈએ.
આ વાંચવાનો અનુભવ કેવો રહે? શું એ વાચકને થોડું અસ્વસ્થ પણ કરે, બેચેન?
ચોક્કસ, એ ગહન છે, રહસ્યમય છે અને ક્યારેક અસ્વસ્થ પણ કરી શકે છે, કારણ કે એ આપણી વાસ્તવિકતા શું છે એની સમજને પડકારે છે. સામાન્ય અને અસામાન્ય એટલી સહજતાથી ભળી જાય કે આપણને પ્રશ્ન થાય કે આપણી પોતાની દુનિયા કેટલી સાચી છે. પણ આ અસ્વસ્થતા છતાં એમાં ગજબનું ખેંચાણ છે. તમે પાત્રો સાથે, એમના સંઘર્ષ સાથે જોડાઈ જાઓ છો અને પુસ્તક પૂરું કર્યા પછી પણ એ લાંબો સમય તમારા મનમાં રહે છે, એના પડઘા સંભળાયા કરે છે.
ખરેખર આ કથા આપણને કદાચ એ જ શીખવે છે કે જીવનમાં જે ખોવાઈ ગયું છે, કોઈ વ્યક્તિ, કોઈ સંબંધ કે આપણી પોતાની જાતનો કોઈ ભાગ, એને પાછું મેળવવા માટે ક્યારેક અંધારામાં ઉતરવું પડે છે, પોતાના મનના ઊંડાણમાં, પેલા કૂવામાં.
અને એ પણ એટલું જ સાચું છે કે વ્યક્તિગત હોય કે સામૂહિક, ઇતિહાસના જે સત્યો દબારી દેવાયા છે, જે ઘા રૂઝાયા વગરના છે, એનો સામનો કર્યા વગર સાચી મુક્તિ મળવી બહુ મુશ્કેલ છે. આ વાત આજે પણ એટલી જ મહત્વની અને વિચારવા જેવી છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.